પ્રભુના વચનો વાંચવામાં આવશે અને હું હરીશભાઈને વિનંતી કરીશ કે યોહાનની લખેલી સુવાર્તા તેનો 12મો અધ્યાય અને 12મી કલમથી તે 19મી કલમ સુધી અને ત્યાર પછી અલ્કેશભાઈ એ જ વચનો જ્હોન ચેપ્ટર 12 વર્સીસ 12 ટુ 19 હી વિલ રીડ ઇન ઇંગ્લિશ. ફર્સ્ટ વી વિલ રીડ ઇન ગુજરાતી. યોહાનની લખેલી સુવાર્તા તેનો 12મો અધ્યાય અને 12મી કલમથી તે 19મી કલમ સુધી આપણે વાંચીએ.
પોકારીને કહ્યું કે હોસાના, પ્રભુને નામે ઇસ્રાયેલનો જે રાજા આવે છે તેને ધન્ય છે. ઈસુને ગધેડાનો વચ્ચેનો મળ્યા અને તેના પર તે બેઠો. જેમ લખેલું છે તેમ લખેલી છે અને તે જ પ્રમાણે તેઓએ તેના માટે કર્યું હતું. લાઝરસ ને કબર માંથી બોલાવ્યો અને મરી ગયેલા માંથી ઉઠાવ્યો. તે વખતે જે લોક તેની સાથે હતા તેઓએ સાક્ષી આપી.
જો કોઈ ઇંગ્લિશ બાઇબલ ની જરૂર હોય તો
In the next 3 months, people that were constantly when they heard that Jesus was coming to Jerusalem. The branches of palm trees that went forth to meet him cried, Hosanna, blessed is the King of Israel that cometh in the name of the Lord. And Jesus, when he had found a young ass, sat thereon, and as it is written, Fear not, daughter of Zion. Behold, thy King cometh, sitting on an ass's colt. These things understood not the disciples at first. But when Jesus was glorified, then remembered they that these things were written of him, and that they had done these things unto him. People therefore that was with him, when he called Lazarus out of the grave, and raised him from the dead, bear record. For this cause the people also met him, for that they heard that he had done his miracle. The Pharisees therefore said amongst themselves, Perceive ye not, to prevail nothing. Behold, the Lord is gone after.
I will request to Miss Sheila Ben Vaghela to come and give a small testimony. Mrs. Vaghela?
Good morning and happy Palm Sunday. આજના દિવસ માટે પ્રભુ યેશુના નામમાં ઇન્ડિયન ઇવેન્જેલિકલ મિશન તરફથી હું સલામ લાવી છું, તેમજ હેરોલ્ડ, ક્રિસ્ટિના અને જોયલ મારા કુટુંબ તરફથી પણ સલામ પાઠવે છે. ઇન્ડિયન ઇવેન્જેલિકલ મિશન જે સંસ્થા છે એ મિશનરી કાર્યની સુવાર્તા આપવાની જવાબદારી સંભાળે છે અને સ્પેશિયલી આ જે સંસ્થા છે એ અનરીચ લોકોમાં કામ કરે છે, કે જ્યાં કોઈ જઈ શકતું નથી એવી જગ્યાઓમાં ઇન્ડિયન ઇવેન્જેલિકલ મિશનનું કામ ચાલે છે. હું આમ તો મહારાષ્ટ્રીયન છું, ઔરંગાબાદ, અને લગ્ન પછી હવે ગુજરાતી કેવડાવું એટલે બરોડાથી અમે આવીએ છીએ અને પ્રભુએ અમને કૃપા આપી કે આ સંસ્થામાં હવે અમે 1983માં જોડાયા, બંને હસબન્ડ વાઈફ એઝ અ ફૂલ ટાઈમ મિશનરી. અને બાઇબલ અભ્યાસ પછી અમે આ કાર્યની શરૂઆત કરી અને અમારું મિશન ક્ષેત્ર હતું મહારાષ્ટ્ર અમરાવતી કુરકુ મિશન ફિલ્ડ. મહારાષ્ટ્રના અમરાવતી જિલ્લામાં કુરકુ ટ્રાઇબ વસે છે અને ચિખલદરા એ હિલ સ્ટેશન પર આવેલું હિલ સ્ટેશન છે, પણ હિલ સ્ટેશનની નીચે જે તળેટીમાં ગામડાઓ છે એ આદિવાસી લોકોમાં અમે સેવાની શરૂઆત કરી. જ્યારે અમારું ઇન્ટરવ્યુ પત્યું અને અમને ફૂલ ટાઈમ મિશનરી તરીકે સેવા સોંપવામાં આવી ત્યારે અમારું ક્ષેત્ર અમે પસંદ કરેલું આહવા ડાંગ, કેમ કે ત્યાં હેરોલ પ્રેક્ટિકલ કામ માટે પણ ગયેલા અને અમે બંને જઈને જોઈ આવેલા કે એ મિશન ક્ષેત્ર કેવું છે. એટલે અમે પોતાની જાતને તૈયાર કરી કે અમે આવા ડાંગ જઈને ત્યાંના લોકોમાં સેવા કરીશ. પણ જયારે બેંગ્લોર થી અમે ઘરે નીકળ્યા અને બરોડા પહોંચ્યા તે પહેલા તો ટેલિગ્રામ પહોંચી ગયેલો કે તમારા બધા સામાન સાથે તમે કોરકુ મિશન ફિલ્ડ જાઓ. અને થોડું અમારા માટે અઘરું હતું કેમ કે કોરકુ ફિલ્ડ અમે જોઈ નથી, કોરકુ લોકોને અમે ઓળખતા નથી અને જેમ ઓર્ડર કરવામાં આવ્યો તેમ અમે લોકો ચિકલદરા નીકળ્યા. ચિકલદરા એ હિલ સ્ટેશન છે 3700 ની સપાટી પર સી લેવલ થી અને ત્યાં બધા કોરકુ લોકો વસે છે. એમની ભાષા ગુજરાતી હિન્દી અને મરાઠી થી અલગ છે અને એ કોરકુ શબ્દનો અર્થ થાય છે કે પીપલ ગ્રુપ. અને કોઈ પણ ક્ષેત્રમાં કાર્યની શરૂઆત કરો તે પહેલા એક વર્ષ તમારે ટોટલી પ્રેક્ટિકલ વર્ક અને લેંગ્વેજ લર્નિંગ કરવું પડે છે. એ ઇન્ડિયન ઇવેન્જેલિકલ મિશનનો રૂલ છે. એટલે એક વર્ષ અમારા માટે ટ્રેનિંગ પીરિયડ હતો. અમે ટ્યુશન્સ રાખ્યા અને કોરકુ ભાષાની અમે શરૂઆત કરી. થરો લિંગ્વિસ્ટિક કોર્સ અમને શીખવાડવામાં આવે છે આઉટરીચ ટ્રેનિંગ દરમિયાન કે તમે કેવી રીતે નવી ભાષા શીખી શકો અને એ ભાષા શીખીને પછી તમે કાર્યની શરૂઆત કરો. કેમ કે અનલેસ એન્ડ અન્ટિલ આપણે એમની પોતાની ભાષામાં પ્રભુની સુવાર્તા ના આપીએ ત્યાર સુધી એ લોકો સમજી શકે નહીં. હિન્દી એ લોકો જાણે છે, હિન્દી એ લોકો બોલે છે, પણ એ કેવું માર્કેટ હિન્દી શાકભાજી લેવા હોય થોડું ઘણું હિન્દી લોકોને આવડે, પણ જે પ્રભુના વચનો છે એ વચનો સમજવા માટે એમને પોતાની ભાષા બહુ જ જરૂરી હતી. અને આઈએમ નું જે કાર્ય છે, આઈએમ 1965 ફોર્મ થયું અને રેવરેન્ડ વિલિયમ થિયોડોર વિલિયમ્સ દેવલાલીમાં એની સ્થાપના થઈ અને થિયોડોર વિલિયમ્સ વોઝ ધ ફર્સ્ટ ફાઉન્ડર ઓફ ધીસ ઓર્ગેનાઇઝેશન. ફૂલ ટાઈમ મિશનરીઝમાં 580 મિશનરીઝ અત્યારે કામ કરી રહ્યા છે અને 70 વર્ક બેસિસ છે અમારા 30 ડિસ્ટ્રિક્ટમાં ભારતમાં અને અબ્રોડ કન્ટ્રીઝમાં 6 કન્ટ્રીઝમાં આઈએમ ની સેવાઓ ચાલે છે. ઇન્ડિયામાં 50 ડિફરન્ટ લેંગ્વેજ ગ્રુપ્સ છે જે આઈએમ નું કાર્ય ચાલે છે અને આઈએમ ની મેઇન મિનિસ્ટ્રી એ ઇવેન્જેલિઝમ અને ચર્ચ પ્લાન્ટિંગ છે. આઈએમ પોતાનું ચર્ચ સ્થાપન કરતું નથી, પરંતુ જયારે અમે મિનિસ્ટ્રી કરીએ છીએ અને જે બિલીવર્સ તૈયાર થાય છે એ અમે ત્યાંના લોકલ ચર્ચ ને હેન્ડ ઓવર કરીએ છીએ. જેવી રીતે અમે કોરકુ ફિલ્ડમાં કામ કર્યું ત્યાં બેપ્ટિસ્ટ નું અસોસિએશન ચાલે છે, બેપ્ટિસ્ટ ચર્ચિસ છે અને અમારા જે બિલીવર્સ છે એ બેપ્ટિસ્ટ ને એ મંડળીને અમે સોંપી દઈએ છીએ. એટલે એ લોકો બેપ્ટિસ્ટ ના મેમ્બર્સ તરીકે કેવડાઈએ. જયારે અમે કાર્યની શરૂઆત કરી 1983 નવેમ્બર 22 અમે મિશન ફિલ્ડમાં ગયા અને બે દિવસ પછી રાત્રે 12 વાગ્યા એક ભાઈ અમારા ત્યાં આવ્યા અને કહે છે કે મારા સાસુ બહુ જ માંદા છે, તમે આ લોટા પર જે પાણી લોટો ભરીને લાવેલા એના પર તમે મંત્ર કરો અને એ પાણી હું મારા સાસુને પીવડાવું. અને અમે એક્સપ્લેન કર્યું કે ભાઈ અમે કોઈ મંત્ર કરતા નથી, અમે તો પ્રભુ યેશુ ખ્રિસ્તના સેવકો છે અને અમે ફક્ત પ્રાર્થના કરીએ છીએ. એટલે ન્યુલી અમે ફિલ્ડમાં ગયેલા અને અમને વોર્નિંગ આપેલી કે કોઈ પણ પેશન્ટ્સને બહુ સિરિયસ હોય તો તમે હેન્ડલ ના કરો. એકચ્યુઅલી ટ્રેનિંગ વોઝ ગીવન વેર દેર ઇઝ નો ડોક્ટર, એ ચોપડી અમારી પાસે હતી એન્ડ વી ન્યુ ધ બેસિક ટ્રેનિંગ. પણ જયારે અમે જોયું કે આ કેસ થોડો સિરિયસ છે, ધેટ લેડી વોઝ અનકોન્શિયસ અને એને કોઈ પણ રીતે અમે ટ્રીટ કરી શકીએ એવું નહોતું, પણ અમે એડવાઇઝ આપી કે તમે પીએસસી સેન્ટરમાં જાઓ જ્યાં ડોક્ટર્સ અવેલેબલ છે, નર્સિસ છે અને એ લોકો હેલ્પ કરશે. અને 1/2 કલાક પછી ભાઈ પાછા આવ્યા કે આજે પીએસસીમાં કોઈ નથી અને તમે અમારી મદદ કરજો. હું અને હેરોલ રાત્રે 1 વાગ્યા એ ફેમિલીમાં ગયા, જોયું તો એ બેન ઓલમોસ્ટ લાસ્ટ બ્રીથ એનું ચાલતું હતું અને વેરી ક્રિટિકલ કન્ડિશન. અને અમે જોયું તો આખું ઘર ધુમાડાથી ભરાયેલું હતું, પેલી અગરબત્તી અને લીમડાના પાંદા અને એવું બધું પેલા ભુવાઓ બધા કોશિશ કરતા હતા એમના દેવ પ્રમાણે એમના રિવાજ પ્રમાણે ત્યાં કોશિશ ચાલેલી કે બાઈને એ લોકો બચાવે. અને આમ જોવા જઈએ તે જે બાઈ હતી એનો હસબન્ડ ગામનો મુખ્ય ભગત હતો, પણ એ બીજા નહીં ઈલાજ કરવા માટે બીજા ગામ ગયા. ધેટ વોઝ ધ ઓપનિંગ ફોર અસ. અને અમે ત્યાં એ લોકોને વિનંતી કરી કે જો તમે અમને બોલાવ્યા છે કે અમે મદદ કરીએ તો તમે અમને પ્રાર્થના કરવા. અને બધાને અમે બહાર કાઢ્યા, એ બાઈની પાસે અમે બેસીને ઘૂંટણે પડીને પ્રાર્થના કરી. અને પ્રાર્થના કરીને જયારે આમેન બોલ્યા તે બાઈ આખો ખોલ્યો. દેટ વોઝ ધ મિરેકલ. અમે કશું જ કર્યું નહીં, કેમ કે કોઈ મદદ કરવા જેવી એની પરિસ્થિતિ હતી નહીં, એ અનકોન્શિયસ હતી. ઇન્જેક્શન્સ કે દવાઓ અમે એને આપી શકીએ નહીં, કેમ કે અમે ટ્રેન ડોક્ટર્સ હતા નહીં, નર્સિસ હતા નહીં. અને ફક્ત પ્રાર્થનાનો જવાબ પ્રભુએ તે આપ્યો. તરત હું ઘરે ગઈ, રિહાઇડ્રેશન ડ્રિંક મેં તૈયાર કર્યું એના માટે, બોઈલ પાણી કરીને મીઠું અને શક્કર બનાવ્યું ને એને આખી રાત અમે લોકોએ આપતા રહ્યા. અને સવારે એ એકદમ ફ્રેશ વ્યવસ્થિત બાઈ બેસી રહી. એટલે પ્રભુ નાના નાના ઇન્સિડન્ટ દ્વારા આપણી સેવા માટે માર્ગ ખોલે છે. અને એનો દીકરો, એકનો એક દીકરો જે ફ્યુચરમાં ભગત થવાનો હતો, એની પપ્પાની જગ્યા એ લેવાનો હતો, એ છોકરાનું તારણ થયું. એને જોઈ કે અમારા ધર્મમાં અમારા કુરકુ જાતિના આટલા બધા ભગત, મારી મા માટે બધા જ મંત્ર કર્યા, બધી જ કોશિશ કરી, પરંતુ કશું જ થયું નહીં. અને આ લોકો પ્રાર્થના કરી અને મારી માં પાછી જીવતી થઈ. એટલે આ લોકોના પ્રભુમાં કસુપ્ત છે. અને એ ભૂર્યા ડાઈ, એનું નામ ભૂર્યા છે, એ પ્રભુ પાસે આવ્યો અને પછી એ કન્ટિન્યુ અમારી ફેલોશીપમાં આવવા લાગ્યો, પ્રાર્થના કરવા લાગ્યો. અને ત્યાર પછી અપોઝિશન શરૂ થયું, કેમ કે એના પેરેન્ટ્સ ની ઈચ્છા હતી કે આ માણસ ફ્યુચરમાં મારા કુટુંબનો ભગત થાય, ભૂવો થાય, કેમ કે એમાં એમની બહુ જ એમને ઇન્કમ છે. અને એવી રીતે પ્રભુએ ત્યાં માર્ગ ખોલ્યા અને સેવાની શરૂઆત થઈ. એક મનસુખ આઝદેકર જેના ઘરમાં અમે રહેતા હતા, ભાડેથી નાનું મકાન અમે લીધું, 30 રૂપિયા ભાડું ભરતા હતા. અને મનસુખ આઝદેકર એને અમે કોન્ટેક્ટ કર્યો અને પ્રભુ પાસે આવ્યો. અને પછી અમે જોયું કે પ્રભુએ એને એટલી અજાયબ કૃપા આપેલી. એક જ્ઞાન એનામાં છુપાયેલું હતું કે માણસ પ્રભુના જે ગીતો છે વચન વાંચે અને એમાંથી ગીતો એ તૈયાર કરવા લાગ્યું. એ પોતે કમ્પોઝ કરતો હતો ગીતો અને રાગ પણ એ પોતે આપવા લાગ્યો. અને જયારે એને એક ગીત રજૂ કરી ત્યારે અમે બહુ જ અમને આનંદ થયો કે પ્રભુ કેવી રીતે એના લોકોને તૈયાર કરે છે. અને જે ટ્રેઝર, જે જ્ઞાન એમનામાં સંતાયેલું છે એ લાવવા માટે પ્રભુ એનો ઉપયોગ કર્યો. અને હી વોઝ ધ ફર્સ્ટ પર્સન હુ સ્ટાર્ટેડ ધ કમ્પોઝિંગ સોંગ્સ, કોરકુ સોંગ્સ. અને પછી અમે એક પુસ્તક બહાર પાડ્યું અને જે ચર્ચમાં અમે વાપરવા લાગ્યા. આ સેમાડો ગામમાં અમે રહ્યા, પછી અમે માંગ્યામાં શિફ્ટ થયા. અને આઈએમની મિનિસ્ટ્રી છે કે મેડિકલ મિનિસ્ટ્રી, હું ખાસ મેડિકલ એમાં ઇન્વોલ્વ હતી, હું ટ્રેન નર્સ નથી, પણ ગોડ ગીવ્સ ધ હેલ્પ, હી ગીવ્સ ધ ગ્રેસ એન્ડ નોલેજ. અને ચોપડી વાંચી વાંચીને અમે ઓલમોસ્ટ ડોક્ટર જેવા થયા, કેમ કે ચોપડીનું નામ છે વેર દેર ઇઝ નો ડોક્ટર. એટલે પ્રભુ અમને કૃપા આપતા હતા અને વાપરતા હતા. જયારે માંગ્યામાં અમે શિફ્ટ થયા, અમારી ઘર સામે એક બેન, એને બોનનું ટ્યુબરક્યુલોસિસ હતું અને લગભગ 8 વર્ષથી એ બાઈ એ માંદગીમાં હતી. અને મેં એને રિક્વેસ્ટ કરી કે તું સાજી થઈ શકે છે, હું તને દવા ચાલુ કરું અને યુ વિલ બી ઓલ રાઈટ. એ બાઈ ચોખ્ખી ના પાડી, હું તમારી ખ્રિશ્ચન દવા લેવા માંગતી નથી, હું તમારી ગોળી લઈશ, તમારે ખ્રિશ્ચન થવું પડશે. અમે એનું ખાસું કાઉન્સેલિંગ કર્યું અને એક્સપ્લેન કર્યું કે ગોળી અને તારે ખ્રિશ્ચિયનિટી સાથે કોઈ લેવા દેવા નથી, પણ તું આ રોગથી મરે નહીં એટલે અમે તને હેલ્પ કરવા માંગીએ છીએ. લગભગ 8 મહિના લાગ્યા એને કન્વિન્સ કરતા. એન્ડ વેન એવર આઈ યુઝ ટુ સી હર નો, આઈ યુઝ ટુ ફીલ વેરી પીટી કે હું કેવી રીતે એ બાઈને હેલ્પ કરું કે એ દવા લેતી થાય એ સમજે. અને લગભગ ખાસા વખતથી એ પીએસસી સેન્ટરમાં જાય 8 કિલોમીટર દૂર, અને ત્યાંથી એક સ્ટ્રેપ્ટોમાઇસિન લઈ આવે. એવરી 15 ડેઝ 1 સ્ટ્રેપ્ટોમાઇસિન ઇન્જેક્શન. અને ઇવન પીએસસી વાળા પણ એક્સપ્લેન ના કરે કે કેવો કોર્સ એમને લેવાનો છે. અને એટલા ઇનોસન્ટ લોકો, પછાત રોગોમાં પીડાયેલા ફસાયેલા એવા લોકોમાં પ્રભુ સેવા માટે અમને લઈ ગયા. અને ડોક્ટર પોલ મોર્ગન એ ત્યાં મેડિકલ કેમ્પ્સ માટે આવતા હતા. વી યુઝ ટુ અરેન્જ ધ મેડિકલ કેમ્પ્સ એન્ડ નિયર બાય વિલેજીસ માંથી અમે લોકોને ઇન્ફોર્મ કરતા હતા કે આજે મેડિકલ કેમ્પ છે, એમને લાવવાની વ્યવસ્થા અમે કરતા હતા. અને ડોક્ટર મેં રિક્વેસ્ટ કરી કે મને આ બેનનું જે બોનમાં આખું હોલ છે મને તમે સહાયતા કરો, શીખવાડો કે હું કેવી રીતે ડ્રેસિંગ કરું. અને પછી એમને મને શીખવાડ્યું અને લગભગ 2 મહિના લાગ્યા એ ઊંડ. એવરી ડે આઈ વોઝ ડુઈંગ ધ ક્લીનિંગ ધેટ એવરી ડે એન્ડ ઇટ ટુક 2 મંથ્સ. અને પ્રભુએ અજાયબ એને નવું જીવન આપ્યું. રોજ અમારા ત્યાં ઘરે આવે, અમે ગોળી આપીએ, પ્રાર્થના કરીએ અને પછી કામ કરી જાય. પણ એ ભાઈએ પ્રભુનો સ્વીકાર કર્યો ને તો અમને એટલો જ આનંદ છે કે એ બચી ગઈ. આજે નહીં તો કાલે ગમે ત્યારે પ્રભુ એને જીવનમાં કાર્ય કરશે. અને લિટરસી ક્લાસ અમે ચલાવતા હતા, કેમ કે ત્યાં લિટરસી લોકોને એમના ચોપડીઓ એમની પાસે હતી નહીં, એટલે અમે બુક્સ બનાવીને એમને શીખવાડતા હતા. આઈએ અમનું જે કાર્ય છે એ બાઇબલ ટ્રાન્સલેશનનું કાર્ય ચાલે છે. 10 લેંગ્વેજીસમાં કામ કરે છે. થારૂ અને ગરાસિયા રાજસ્થાન, હો ઓરિસ્સા, કુરકુ મહારાષ્ટ્ર, ધુરવા છત્તીસગઢ, બત્રી માળિયા એ છત્તીસગઢમાં આવે, કોટિયા ઓરિસ્સામાં, કોયા આંધ્રામાં અને હોદીથી રાજસ્થાન, એવી રીતે આ 10 જગ્યાઓમાં ટ્રાન્સલેશનનું કાર્ય ચાલે છે. અને તે સાથે જ કમ્યુનિટી ડેવલપમેન્ટનું કાર્ય પણ અમે ચલાવતા હતા, જ્યાં એફિકોર અમને મદદરૂપ થાય. પાણીની જે વ્યવસ્થા છે એફિકોર દ્વારા કરવામાં આવતી હતી. અને વર્લ્ડ વિઝન સોશિયલ ડેવલપમેન્ટ શિશુ જે ફીડિંગ સેન્ટર્સ ચલાવે છે, ફીડિંગ પ્રોગ્રામ્સ. અને આઈએમની ખાસ મિનિસ્ટ્રી હોસ્ટેલ મિનિસ્ટ્રી છે, ગર્લ્સ અને બોયઝ માટે હોસ્ટેલ મિનિસ્ટ્રી છે. મુક્તિ મિશન સાથે પાર્ટનરશીપમાં આઈએમ કામ કરે છે. તે સાથે જ અમે જે બિલીવર્સ તૈયાર થાય છે એમના માટે, લોકલ બિલીવર્સ માટે અમે શોર્ટ ટર્મ બાઇબલ સ્કૂલ્સ ચલાવીએ છીએ, કે લોકો પોતે તૈયાર થાય અને પોતાના ચર્ચમાં એ લોકો સંદેશ આપી શકીએ. મિશનરીઝ માટે અમે શોર્ટ ટર્મ કોર્સિસ ચલાવીએ છીએ કે એ લોકો આગળ મદદરૂપ થાય. અને અત્યારે 8 જગ્યાઓમાં ચર્ચ બાંધવામાં આવ્યું છે. ચર્ચ એટલે આપણે બધા બેઠા છે એ ચર્ચ નથી, પણ ઇટ્સ અ હટ, સ્મોલ ઝોપડી છે નાની, જ્યાં માંગ્યામાં અમે બેસતા હતા એ નાનું ઘર અમે રહેતા હતા ત્યાં જ ચર્ચ બેસતું હતું. એટલે સવારે, સન્ડે સવારે મોર્નિંગ જલ્દી બધું એક બાજુ કરી દેવાનું અને ઘરને લીપીને તૈયાર કરી દેવાનું. એટલે 5:30 થી એ કામગીરી શરૂ થાય, એટલે 9 વાગે અમારું ચર્ચ ત્યાં બેસે. એટલે માંગ્યામાં જે અમે રહ્યા ત્યાં તો હજુ ચર્ચ નથી, પરંતુ પ્રાર્થનાની જરૂર છે કે આવનાર દિવસોમાં પ્રભુ ત્યાં ચર્ચ બાંધી શકશે. અત્યારે તારુબાંધા અને માખલામાં 2 જગ્યાએ ચર્ચ બંધાયું છે. એટલે ખાસા બધા આપણા ગુજરાતમાંથી ફંડ રેઝ કર્યો અને આ લોકોને મોકલવામાં આવ્યો અને ત્યાં નાના નાના ચર્ચ ઉભા થયા છે. હજુ 6 જગ્યામાં પ્રભુ મંદિરની જરૂર છે. પ્રભુ મંદિર એટલા માટે કેમ કે એ લોકો પોતાના ઘરમાં જો બેસતા હોય તેમને એમના બકરા, એમના ગાય અને ઢોર એ દેખાય, એટલે જે ધ્યાન એમનું પ્રભુ પર હોવું જોઈએ એ ડિસ્ટ્રેક્ટ થાય છે. જો પ્રભુ મંદિર એમના માટે હોય તો એ શાંતિથી બેસી શકે, જે પ્રભુનું ભજન અને આરાધના. હજુ એક ઇન્સિડન્સ હતો કે એક ફેમિલી, લોહાર કુટુંબ હતું અને એ લોકો બહુ જ વિરોધી હતા. જ્યારથી અમે માંગ્યા ગામમાં ગયા એ લોકો બહુ જ વિરોધી હતા અને ગમે તેવી ગાળો આપે અને ઇન્સલ્ટ કરે કે આ ક્રિશ્ચન લોકો હવે આખા ગામને બગાડશે, આ ક્રિશ્ચન લોકો જોઈતા જ નતા ગામમાં. પણ એક એવો સમય પ્રભુ એમના જીવનમાં લાવ્યો, અમે બરોડા હોલિડેઝમાં ગયેલા અને જયારે પાછા રિટર્ન થયા તો લોકોએ અમને કીધું કે બડેલાલ દાદા તો તમારે રાહ જોવે છે. એટલે અમને થોડો આમ શોક લાગ્યો કે જે કદી અમારી સામે જોવાના માંગતા હોય એ રાહ કેમ જોવે છે. એટલે જેમ અમે ઘરે પહોંચ્યા તો એ દાદા દાદી આવીને તો એકદમ પગે પડ્યા અને દયા કરો કહે છે, તમે જ અમને બચાવી શકો. એટલે અમે વાત કરી કે શું થયું, તે બેનને આઈ લીપ પર એ કેન્સરની શરૂઆત થઈ, આખો હોઠ એનો બહાર લટકતો હતો. અમે પ્રાર્થના કરી એમની સાથે, એમને બેસીને સમજાવ્યા કે ફક્ત હિલિંગ માટે તમે પ્રભુ પાસે નહીં પરંતુ પોતાના તારનાર તરીકે યેશુ ખ્રિસ્તનો સ્વીકાર કરો અને એ જ તમને બચાવશે. જયારે એ લોકોએ પ્રાઇવેટમાં ઇન્કવાયરી કરી ત્યારે લગભગ 5000 ખર્ચ થાય એવી શક્યતા હતી. અને બહુ જ ગરીબ ફેમિલી છે, લોહારનું કામ કરીને ગુજરાન ચલાવે. પછી ડોક્ટર આઇઝેક જબરાજન ઉમરી હોસ્પિટલમાં એ ક્રિશ્ચન ડોક્ટર છે, મિશનરી માઇન્ડેડ છે, કમિટેડ ડોક્ટર છે. અને એમને મેં વાત કરી કે આવી રીતે એક બેન એમને હું લાવવા માંગુ છું, કે કશો વાંધો નહીં, કોઈ પણ એવા કેસીસ તમારા ફિલ્ડમાં હોય તમે લઈ આવો ને હું હેલ્પ કરીશ. અને એમને ફક્ત 300 રૂપિયામાં એ બેનનું ઓપરેશન કર્યું. લગભગ 7 કલાક મારે એમને સાથે જવું પડ્યું, 7 કલાકની જર્ની. ત્યાં હું અઠવાડિયું એની સાથે રોકાઈ, એની વ્યવસ્થા રાખી અને ફરી એને સાજી કરીને ઘરે લાયા. અને એ ફેમિલી પ્રભુમાં બચી ગઈ. આજે એમના બંને દીકરા, એમની દીકરી આજે ફૂલ ટાઈમ મિશનરી છે IIM માં, અને એમનો દીકરો દીપ ગૃહ કરીને નવી સંસ્થા છે પરતવાળામાં, એમાં સેવા કરે છે. એટલે નાની નાની માનગીઓ દ્વારા પ્રભુએ ત્યાં કાર્ય કર્યું છે અને લોકોને પાસે લાવ્યા છે. આશ બડેલાલ દાદા એક સન્ડે વર્શિપમાં બેઠા હતા અને ઓફરિંગ નાખવાનો આવ્યો, બે વાર ખિસ્સામાં હાથ નાખ્યો અને પાછો કાઢ્યો, તો ત્રીજી વાર કે ના પ્રભુને આપવાનું છે એટલે દાન તો હું નાખીશ, અને 5 રૂપિયા એને ઓફરિંગ બેગમાં નાખ્યો. એ રવિવાર હતો એટલે કોઈ કામની એમને શક્યતા હતી નહીં કે આજે એમને જોબ મળશે, કામ મળશે કે રાત્રે રોટલો ખાઈ શકશે. પરંતુ એ દિવસે એક ફોરેસ્ટ નો ઓફિસર ઘણું બધું કામ લઈને આવ્યા અને કે આજે ઇમરજન્સી છે, આ કામ પૂરું થવું જોઈએ. અને દાદાને સાંજે 35 રૂપિયા મળ્યા. એ 35 રૂપિયા લઈને દોડતા દોડતા ઘરે આવ્યા અને કે હેરલ્ડ કે છે આજે તો આવું કામ થયું કે છે. હું બહુ વિચારતો હતો કે 5 રૂપિયા પ્રભુને આપું, આ 5 રૂપિયામાં તમારું સાંજનું જમવાનું હતું, થોડા ચોખાને લઈ આવીશ અને બોઇલ કરીને ખાઈ લઈશ. પરંતુ પ્રભુ હજાય કામ કરે છે, એમનો વિશ્વાસ વધારવામાં પ્રભુ મદદ કરે છે. એક બેન દવા માટે આવ્યા અને મને કહે છે કે પેટમાં બહુ દુખે છે, દવા આપો. એટલે મેં એમને બરાલગન આપી અને રાત્રે તો સુઈ ગયા. સવારે ફરી આવ્યા એટલે હેરોલ કે બેન તો કે રાત્રે ગોળી આપી તમને, સારું નહીં થયું. કે ભાઈ જવા દો ના, જ્યાં દુખે છે ત્યાં એ ગોળી નહીં વાગી, એ બીજે જતી રહી. એટલે આપણે ઇનોસન્ટ, કેટલા ઇનોસન્ટ છે લોકો એ જોઈએ છે, અને એવા ઇનોસન્ટ લોકોને પ્રભુની જરૂર છે. પ્રભુ તમને અને મને આ સુવાર્તા માટે, આ સેવા માટે તક આપે છે. અને અહીંયા IIM ફેમિલીમાં કેવી રીતે જોડાઈએ અને આ મિશનરી કાર્યની માહિતી, આ બે બુકલેટ્સ છે, તમને જોઈતા હોય, જરૂર હોય તો તમે ચોક્કસ લેજો. પ્રાર્થનામાં યાદ રાખશો કે પ્રભુ તમારા જીવન દ્વારા પણ મિશનરી કાર્ય કરાવી શકે છે. થેન્ક યુ ફોર ધીસ.
હું રેવરન્ડ સિમોનભાઈને વિનંતી કરીશ કે તેઓ પ્રભુનો સંદેશો લાવશે અને તેમની કૃપી ઓળખ પણ આપશે.
ઈશ્વર પિતાનો બહુ જ આભાર માનું છું, પ્રભુના નામને ધન્યવાદ આપું છું કે પ્રભુના વચનની સેવા કરવાના માટે આ ગુજરાતી ફેલોશિપ તરફથી મને આમંત્રણ આપવામાં આવ્યું, અને તે માટે સૌથી પ્રથમ ઈશ્વર પિતાનો બહુ જ આભાર માનું છું. આ ગુજરાત ટ્રેક્ટ એન્ડ બુક સોસાયટી નો પ્રમુખ છું, એટલા માટે સૌથી પ્રથમ આ ગુજરાત ટ્રેક્ટ એન્ડ બુક સોસાયટી તરફથી આપ સર્વને હું સલામી પાઠવું છું. એટલા માટે કે ગુજરાત ટ્રેક્ટ એન્ડ બુક સોસાયટી એ CNI ચર્ચ, સાલ્વેશન આર્મી ચર્ચ, અલાયન્સ ચર્ચ, મેથડિસ્ટ ચર્ચ, વેસ્ટલિયન ચર્ચ એની બનેલી એ સંસ્થા છે. અને આ મંડળીમાં બધી જ મંડળીના સભાસદો હોવાથી સૌથી પ્રથમ એ સલામી આ ગુજરાત ટ્રેક્ટ એન્ડ બુક સોસાયટી, જે ખ્રિસ્તી બંધુ ઉપલી મેળી બાલવાડી બહાર પાડે છે, એના તરફથી આપને સલામી પાઠવું છું. સાથે સાથે રેવરન્ડ સતીશ રાઠોડ સાહેબ, તેમણે પણ સલામી આપ લોકોને પાઠવી છે. અને વડોદરા ડિસ્ટ્રિક્ટમાં ડિસ્ટ્રિક્ટ સુપરિન્ટેન્ડન્ટ અને ડિસ્ટ્રિક્ટ લીડર, કોન્ફરન્સ લીડર, એ સગળા લોકોએ આપને સલામી પાઠવી છે. ઘણા બધા લોકો આ મિટિંગો માટે પ્રાર્થના કરે છે, અને તેના માટે આ સમયે એ સગળા લોકો તરફથી આપને સલામી પાઠવવામાં આવે છે. દિનકર ટેલર અંકલનો થોડા દિવસ પહેલા ફોન આવ્યો અને એમણે જણાવ્યું કે આ દિવસોમાં 2008 ને પેશન્ટ વીકની મિટિંગમાં પ્રભુનું વચન લાવવાના માટે તેમણે મને આમંત્રણ આપ્યું. આ પ્રભુની સ્તુતિ કરું છું કે એ બધું શક્ય બન્યું થોડા સમયમાં જ, અને માન્ય બિશપ સાહેબે મને પરવાનગી આપી અને એ રીતે આ જગ્યાએ પ્રભુનું વચન લાવવાની આ તક મળી. આપણે પ્રભુનું વચન સાંભળીશું, હું માનું છું ત્યાં સુધી પ્રભુ ચોક્કસ આપણને આશીર્વાદ આપશે અને ઈશ્વર આપણી મુલાકાત લેશે, આપણને નવું પ્રગટીકરણ કરશે અને એના આત્માનો સ્પર્શ ચોક્કસ કરશે એ હું ખાતરીથી માનું છું. કારણ કે આ મીટિંગોની પાછળ સેંકડો લોકો પ્રાર્થના કરે છે અને તેના માટે પ્રભુનું વચન સાંભળે તે પહેલા મારી બહુ જ ઈચ્છા છે કે આપણે ઉભા થઈને પવિત્ર આત્મા તું આવ, મુજે લે જા ઈસુ કે ચરણો મેં, સિર્ફ તેરે લીએ ઈસુ તેરે લીએ એ ગીત હૃદયના ઊંડાણથી ગાઈએ અને પ્રભુની સ્તુતિ અને પ્રાર્થના સ્વરૂપની અંદર પ્રભુને આમંત્રણ આપીએ કે થોડો સમય આજે પ્રભુનું વચન સાંભળે, એ વચન આપણને આશીર્વાદ આપે, આપણી મુલાકાત લે અને ઈશ્વર એની ઈચ્છા આપણા માટે પ્રગટ કરે. એ માટે અત્યારે આપણે ઉભા થઈશું, માનો ત્યાં સુધી ભાઈને ગીત આવડતો હશે. પવિત્ર આત્મા તું આ મુજે લઈ જાય ઈશુ કે ચરણો મેં. અને જયારે આપણે ગીતો ગાઈએ છીએ આપણી આંખો બંધ કરીએ, પ્રભુની તમને કૃપા આપે, તમે હાથ ઊંચા કરી શકો છો, હૃદયના ઊંડાણથી આપણે ગીત ગાઈએ અને વચનના માટે પોતાની જાતને તૈયાર કરીએ. પ્રાર્થના છે કે તમારા વચનની મારફતે અમારી સાથે વાત કરો. પ્રભુ તમારું વચન કહે છે કે ન્યાયપ્રણાની ભૂખ અને જેઓને તરસ છે તેઓને ધન્ય છે, તેઓને તૃપ્ત કરવામાં આવશે. એટલા માટે પ્રભુ તમારું વચન જેમ યર્મિયા કહે છે, હે યહોવા મેં તારું વચન ખાધું ને તૃપ્ત થયો. અને પ્રભુ મારી પ્રાર્થના છે માણસ એકલી રોટલીથી નહીં પણ દેવના મુખમાંથી નીકળતા હરેક શબ્દથી જીવશે. અને માટે પ્રભુ તમારા વચન દ્વારા અમારી સાથે વાત અને વ્યવહાર કરો અને આજનો વચનનો આશીર્વાદ તમે અમને પૂરો પાડો એવી અમારી પ્રાર્થના છે. હે યહોવા તમે બોલો, અમે સાંભળવા અને આધીન થવા તૈયાર છે. ઈસુ અમારા પ્રભુની મારફતે અમારી પ્રાર્થનાનો સ્વીકાર કરો. આમેન. થેન્ક યુ. બેસી જશો. લુકની લખેલી સુવાર્તા અને 19મા અધ્યાયમાંથી પ્રભુના વચનમાંથી આપણે અભ્યાસ કરવા માંગીએ છીએ. જેમ શરૂઆતમાં જણાવવામાં આવ્યું તે પ્રમાણે આજનો દિવસ એ પામ સંડે છે, ખજૂરીનો રવિવાર તરીકે આખું વિશ્વ એ ઉજવે છે. અને આ દિવસ કે જ્યારે પ્રભુ ઈસુ ખ્રિસ્તે યરૂસાલેમની અંદર પ્રવેશ કર્યો અને ત્યારથી પ્રભુ ઈસુ ખ્રિસ્તની દુઃખ સહન અને મરણ અને પુનરુત્થાનની જે ગાથા છે એની શરૂઆત થાય છે. લેન્ટના જે દિવસો છે એ લેન્ટના દિવસોનો આ અંતિમ અઠવાડિયું છે અને સાથે સાથે આ અઠવાડિયું એ ખ્રિસ્તી મંડળીના માટે બહુ જ મહત્વનું છે. વ્યક્તિગત જીવનના માટે, કૌટુંબિક જીવનના માટે, મંડળીના માટે એટલા માટે મહત્વનું છે કે ચારે ચાર સુવાર્તાની અંદર આ જે પ્રભુ ઈસુ ખ્રિસ્તનું દુઃખ સહન અને મરણ અને પુનરુત્થાનની વાત અને ઘટના અને બનાવની નોંધ કરવામાં આવે છે. જો તમે પ્રભુના વચનનો ધ્યાનથી અભ્યાસ કરો તો પ્રભુ ઈસુ ખ્રિસ્તના જન્મના વિશે આપણને માથીની સુવાર્તા અને લુકની લખેલી સુવાર્તામાં નોંધ જોવા મળે છે વિગતવાર. પરંતુ માર્કની લખેલી સુવાર્તા અને યોહાનની લખેલી સુવાર્તામાં એનો બહુ ઊંડાણથી ઉલ્લેખ કરવામાં આવ્યો નથી. પરંતુ પ્રભુ ઈસુ ખ્રિસ્તની જે દુઃખ સહન અને મરણ અને પુનરુત્થાન એ જે ઘટનાને બનાવો છે એ ચારે ચાર સુવાર્તામાં આ સુવાર્તાનો મોટો હિસ્સો એના વિશે નોંધ કરે છે અને બતાવે છે કે આ ઘટનાને બનાવો એ ખરેખર સમગ્ર ખ્રિસ્તી વ્યક્તિઓ અને જૂથો અને મંડળીઓના માટે બહુ જ મહત્વની ઘટનાને બનાવો છે અને માટે આપણે એ અભ્યાસ કરવો જોઈએ. અને એટલા માટે પ્રભુનો આપણે આભાર માનીએ કે આપણા ગુજરાતની અંદર અને અહીંયા પણ વિવિધ જગ્યાઓમાં દુઃખ સહન સપ્તાહની સભાઓનું આયોજન કરવામાં આવે છે અને એ સમય દરમિયાન આપણે વિશેષ કરીને પ્રભુ ઈસુ ખ્રિસ્તના આ દુઃખ સહન ને મરણ અને પુનરુત્થાન અને ઘટનાઓ ને બનાવો અને પાત્રો એના વિશે આપણે અભ્યાસ કરીએ છીએ. હવે જે યરુસાલેમની અંદર પ્રભુ ઈસુ ખ્રિસ્તે પ્રવેશ કર્યો એનો જે સંદર્ભ છે તે બહુ જ મહત્વનો છે. ઈશ્વરનું વચન હંમેશા સંદર્ભની અંદર સમજવાથી આપણને વધારે આશીર્વાદ મળે છે. એટલા માટે ત્રણ મહત્વના સંદર્ભ હું તમારી આગળ રજૂ કરવા માંગુ છું. સૌથી પ્રથમ જ્યારે ઈસુ ખ્રિસ્ત યરુસાલેમની અંદર પ્રવેશ કરે છે ત્યારે એમના જીવનની જે સેવાની અંદર લોકપ્રિયતા એ સૌથી પરાકાષ્ઠાએ હતી ત્યારે પ્રભુ ઈસુ ખ્રિસ્ત એ યરુસાલેમની અંદર પ્રવેશ કરે છે. 3.5 વર્ષ સુધી પ્રભુ ઈસુ ખ્રિસ્તે એ લોકોની મધ્યે શિક્ષણ આપ્યું, બોધ આપ્યો, ઉપદેશ આપ્યો. એના ઉપદેશથી લોકો અચરતી અને આશ્ચર્ય થતા હતા, પામતા હતા અને એના બોધની અંદર સામર્થ્ય હતું, એના બોધની અંદર દૈવી પરાક્રમ હતું, એના બોધથી લોકોને આશીર્વાદ મળતો હતો. એટલા માટે 3.5 વર્ષ સુધી પ્રભુ ઈસુ ખ્રિસ્તે બોધ, ઉપદેશ અને શિક્ષણની સેવા આપી. એટલું જ નહીં, પ્રભુ ઈસુ ખ્રિસ્તે અનુકંપાયુક્ત, કરુણાયુક્ત, દયાયુક્ત કૃત્યો દ્વારા લોકોની અંદર ચમત્કારો કર્યા, લોકોની અંદર ભલાઈના કૃત્યો કર્યા અને બધાના કારણે ઈસુ ખ્રિસ્ત એ લોકોમાં સામાન્ય વર્ગની અંદર લોકપ્રિય થયા હતા. અને માટે આ એવો સમય હતો કે જ્યારે ઈસુ ખ્રિસ્તની જીવનની અંદર લોકપ્રિયતાની પરાકાષ્ઠાએ હતા એ સમયે તે યરુસાલેમની અંદર પ્રવેશ કરે છે. એટલું જ નહીં પણ પાસ્કા પર્વનો સમય હતો અને સામાન્ય રીતે પ્રભુના વચનનો અભ્યાસ તમે કરો તો પાસ્કા પર્વનો એવો સમય છે કે જે સમયે આખા વિશ્વની અંદર જે યહૂદી લોકો વિખરાઈ ગયેલા હતા એ યહૂદી લોકો યરુસાલેમની અંદર આખા વિશ્વમાંથી તેઓ આવતા હતા અને લગભગ એવું અંદાજવામાં આવે છે કે આ સમયે 2 થી 20 લાખ લોકો યહૂદી એ યરુસાલેમની અંદર એકઠા થતા હતા, પુષ્કળ માણસો એ ભેગા થતા હતા અને એવા સમયે પ્રભુ ઈસુ ખ્રિસ્ત એ યરુસાલેમની અંદર પ્રવેશ કરે છે. એટલું જ નહીં પણ તમે પ્રભુના વચનની અંદર ધ્યાનથી વાંચો તો લખવામાં આવ્યું છે કે આ એવો સંદર્ભ હતો કે જ્યારે ધાર્મિક આગેવાનો એ ધાર્મિક આગેવાનો ઈસુની લોકપ્રિયતા, લોકો મધ્યના તેના કામો અને ઈસુ ખ્રિસ્ત એ લોકોના માટે પડકારયુક્ત, ધમકીરૂપ એ હતા અને એટલા માટે પ્રભુ ઈસુ ખ્રિસ્તને કેવી રીતે મારી નાખવા એના માટે તેઓ મસલત કરતા હતા, તજવીજ કરતા હતા, કોશિશ કરતા હતા, વિચાર કરતા હતા, વ્યૂહરચના ઘડતા હતા અને ઈસુ ખ્રિસ્તનો વિરોધ એ પરાકાષ્ઠાએ હતો એ સમયે પ્રભુ ઈસુ ખ્રિસ્ત યરુસાલેમની અંદર પ્રવેશ કરે છે. અને એ સંદર્ભની અંદર એ આપણે જ્યારે પ્રભુના વચનનો અભ્યાસ કરીએ તો આપણને આ દુઃખ સહન સપ્તાહનું જે મહત્વ છે તે આપણને વધારે સારી પેટે સમજી શકીશું. અને તમે જે મહત્વનો મારો વિષય છે આજે તે કે દાઉદનું રાજ્ય કે દેવનું રાજ્ય, બહુ મહત્વનો પ્રશ્ન છે, દાઉદનું રાજ્ય કે દેવનું રાજ્ય. અને પ્રભુ ઈસુ ખ્રિસ્તે જે ચમત્કારો કર્યા એ ચમત્કારો પ્રભુ ઈસુ ખ્રિસ્તે એવી જગ્યાએ કર્યા હતા કે જ્યાં આગળ લોકો એકબીજાની સાથે સંકળાયેલા હતા સંબંધોથી, એ સંબંધોના આથી એકબીજાની સાથે સંકળાયેલા હતા. એટલા માટે પ્રભુ ઈસુ ખ્રિસ્ત કોઈ પણ પ્રકારનું કૃત્ય કરે, દયાયુક્ત કૃત્ય કરે, ચમત્કાર કરે, આખા ગામની અંદર ચારે તરફ એ ફેલાઈ જતું હતું. અને તેના માટે આ એવા સમયની અંદર લોકોની અપેક્ષાઓ અને આકાંક્ષાઓ અને ઈચ્છાઓ એ હવે વધારે વધારે પ્રભુ ઈસુ ખ્રિસ્ત માટે એ તીવ્ર થતી હતી કે ઈસુ ખ્રિસ્ત એ એક અસામાન્ય વ્યક્તિ છે, ઈસુ ખ્રિસ્ત એ મસીહ છે, ઈસુ ખ્રિસ્ત એ અભિષિક્ત છે, ઈસુ ખ્રિસ્ત એ દેવનો દીકરો છે, ઈસુ ખ્રિસ્ત એ માણસનો દીકરો છે. એટલા માટે લોકોની આકાંક્ષાઓ અપેક્ષાઓ એ વધતી જતી હતી. અને એ સમયે પ્રભુ ઈસુ ખ્રિસ્ત યરુશલેમમાં જ્યારે પ્રવેશ કરે છે ત્યારે લોકો એ પ્રભુ ઈસુ ખ્રિસ્તનો આવકાર કરવાના માટે જેમ પ્રભુના વચનની અંદર લખવામાં આવ્યું છે તે પ્રમાણે તેઓ લુગડા પાથરે છે, ખજૂરીની ડાળીઓ લઈ આવે છે અને પ્રભુ ઈસુ ખ્રિસ્તને રાજા તરીકે ત્યાં આવકાર કરે છે. અને એવી અપેક્ષા રાખે છે કે પ્રભુ ઈસુ ખ્રિસ્ત આ સમયે એનું રાજ્ય ઘોષિત કરે, આ સમયે પોતે એ રાજા તરીકે પોતાને જાહેર કરે, આ સમયે પ્રભુ ઈસુ ખ્રિસ્ત એનું રાજ્ય સ્થાપે. બહુ મહત્વનો કોન્ટેક્સ્ટ છે. જો તમે બરાબર ધ્યાનથી સુવાર્તાનો અભ્યાસ કરો તો સુવાર્તાની અંદર યોહાન બાપ્તિસ્તે પણ દેવના રાજ્ય વિશે ઉપદેશ આપ્યો. સુવાર્તાની અંદર સૌથી મહત્વનો ઉપદેશ ઈશ્વરનું રાજ્ય, સ્વર્ગીય રાજ્ય, આકાશનું રાજ્ય, દેવનું રાજ્ય, એના વિશે સંદેશો યોહાન બાપ્તિસ્તમાં આપ્યો. ત્યારબાદ પ્રભુ ઈસુ ખ્રિસ્તે પણ એના સંદેશાની અંદર દેવના રાજ્યના વિશેનો સંદેશો આપ્યો. પરંતુ જે પ્રશ્ન તો એ હતો કે ઈસુ ખ્રિસ્તે કદી એ દેવના રાજ્યની અંદર રાજા કોણ છે એનું સ્પષ્ટીકરણ કર્યું નહોતું. ઈસુ ખ્રિસ્તે કોઈ જગ્યાએ એ રાજાના વિશે વાતચીત કરી નહોતી. એટલું જ નહીં પણ પ્રભુ ઈસુ ખ્રિસ્તે એ રાજા તરીકેનો દાવો પણ એમણે કોઈ જગ્યાએ કર્યો નથી. ઈસુ ખ્રિસ્તે ઘણા બધા દાવા કર્યા, હું અજવાળો છું, હું જીવનની રોટલી છું, હું માર્ગ સત્યતા જીવન છું, હું પુનરુત્થાનતા જીવન છું, હું ઘેટાનો બારણો છું, હું છું, વગેરે ઘણા પ્રકારના દાવા કર્યા. પણ ઈસુ ખ્રિસ્તે કોઈ જગ્યાએ રાજા, એ પોતે રાજા છે એવો દાવો કર્યો નહોતો. એટલા માટે લોકોના મગજની અંદર, વિચારોની અંદર એ હવે કુતૂહલતા અને અપેક્ષાઓ અને જિજ્ઞાસાઓ એ જાગવા લાગી કે આ ઈસુ એ રાજા છે. એવું તેમને લાગ્યું, એમને તેમને ભાન થયું, ચમત્કારો જે કર્યા તરેતરેના ચમત્કારો. એટલા માટે આવા સમય લોકોની અપેક્ષાઓ અને કલ્પનાઓ અને આશાઓ અને આકાંક્ષાઓ વધી ગઈ અને તેઓ ઈચ્છા રાખતા હતા કે પ્રભુ ઈસુ ખ્રિસ્ત જ્યારે યરુશલેમમાં પ્રવેશ કરે છે ત્યારે એ પોતે ત્યાં રાજ્ય સ્થાપે. અને એ સમયે ત્યાં લુકને લખેલી સુવાર્તા 19મો અધ્યાય અને 38મી કલમમાં લખ્યું છે, પ્રભુના નામે જે રાજા આવે છે, પ્રભુના નામે જે રાજા આવે છે. અને એ જે કોન્ટેક્સ્ટની અંદર તમે ગીતશાસ્ત્ર 118મો અધ્યાય તમે વાંચો તો એ જે પ્રભુના નામે જે રાજા આવે છે એ જે આખો સંદર્ભ છે એ સંદર્ભ મસીહ વિશેનું, ખ્રિસ્ત વિશેનું, અભિષિક્ત વિશેનું, એ જે પ્રબોધવાણી જૂના કરારની અંદર કરવામાં આવી હતી એના સંદર્ભની અંદર આ ઉલ્લેખ કરવામાં આવ્યો છે, પ્રભુના નામે જે રાજા આવે છે. અને એ મસીહ જે આવનાર છે તેના વિશેની એ ભવિષ્યવાણી હતી. એટલા માટે લોકો હવે ઈચ્છા રાખતા હતા કે મસીહ આવ્યા છે, ખ્રિસ્ત આવ્યા છે અને એ હવે ફરીથી એ રાજ્ય સ્થાપશે. માટે તેઓ એ ઈસુને હોસાના એ પોકારીને એ પ્રભુને વિનંતી કરે છે, પોકાર કરે છે, બૂમો પાડે છે. હોસાના જેનો અર્થ થાય છે સેવસનાવ, પ્રભુ અમને બચાવ, સેવસનાવ, ડિલિવરસ, એનો જે અર્થ છે પ્રભુ તો અમને બચાવ, ગીવ અસ વિક્ટરી, પ્રભુ તો અમને વિજય, એ એમનો પોકાર હતો. અને એમની વિનંતી હતી, એમનો પોકાર હતો મુક્ત થવાના માટે, છોડાવવાના માટે એમને. અને લુકની લખેલી સુવાર્તા 19મા અધ્યાયની 37મી કલમમાં લખ્યું છે કે આ લોકો જૈતુનના પહાડના ઢોળા પાસે આવી પહોંચ્યા ત્યારે ઈસુ ખ્રિસ્તે જે પરાક્રમી કામો કર્યા હતા એ કામો તેઓએ યાદ કર્યા. અને હવે તેઓને લાગ્યું કે આ યોગ્ય સમય આવ્યો છે. આખા યરુશલેમની અંદર યહૂદી લોકો એકઠા થયા છે અને હવે પ્રભુ ઈસુ ખ્રિસ્ત આ મોટી માનવ મેદનીની અંદર એ પોતાનું મહાન પરાક્રમ દેખાડે અને પોતે રાજા તરીકે જાહેર કરે, એ ઘોષિત કરે કે હું એ રાજા છું. અને એ આ માટે તેઓની અપેક્ષા એ વધી ગઈ હતી. એમની અપેક્ષા એવી પણ હતી કે ઈસુ ખ્રિસ્ત પોતાનું સામર્થ્ય, દૈવી પરાક્રમ એ કામે લગાડે અને તેઓ પોતાની આંખોની આગળ ઈશ્વરનું રાજ્ય સ્થપાયેલું, દેવનું રાજ્ય સ્થપાયેલું એ જોવા માંગતા હતા. એ જે દેવનું રાજ્ય એટલા માટે એ લોકોની અપેક્ષાઓ વધી ગઈ. કારણ એક હતું કે આ લોકો યહૂદી પ્રજા એ રોમન આધિપત્ય અને રોમન અધિકારની અંદર એ જીવતા હતા, રોમન લોકો એમની પર રાજ કરતા હતા, અને એ લોકો રોમન રાજથી એ ત્રાસી ગયા હતા અને એ લોકો મુશ્કેલીમાં હતા, અને એટલા માટે તેઓ છુટકારા માટે પ્રાર્થના કરે છે, પ્રભુ અમને છોડાવો, પ્રભુ અમારો બચાવ કર, પ્રભુ અમને મુક્ત કર, પ્રભુ અમને સ્વતંત્ર કર, પ્રભુ અમારી પોકાર છે, અમે વિનંતી કરીએ છીએ અમને છોડાવો, એ એમની પ્રાર્થના હતી. વાલાઓ, જે મહત્વની બાબત પ્રભુના વચનના આધારે આપણે શીખવા માંગીએ છીએ તે કે ઈશ્વરની પાસે, દેવની પાસે એ આ લોકો જે ઈચ્છા રાખતા હતા, ઈસુ ખ્રિસ્ત માટે એમની પાસે જે વિચારો હતા, કલ્પનાઓ હતી, એ જે માનતા હતા કે ઈસુ ખ્રિસ્ત એમને છોડાવે, એના કરતા દેવની પાસે વધારે મહાન યોજના અને ઈરાદાઓ અને હેતુઓ હતા. અને એ વિશે પ્રભુના વચનમાંથી આપણે અભ્યાસ કર્યો તો આપણે જોવા મળે છે, આપણે ઘણી બધી વાર સારી ઈચ્છા અને ઈરાદાઓ ઈશ્વરના આપણા વ્યક્તિગત જીવનના માટે, કુટુંબના માટે, મંડળીના માટે, સમાજના માટે આપણે ઈચ્છા રાખીએ છીએ. સારા ઈરાદાઓ, ઈચ્છાઓ, આશાઓ, આકાંક્ષાઓ એ આપણે પ્રભુની પાસે રાખીએ છીએ. તો બોલા, હું તમને જે બાબત કહેવા માંગુ છું તે કે ઈશ્વરની પાસે આપણે જે સારા ઈરાદા રાખીએ છીએ એના કરતા વધારે ઉત્તમ યોજના હશે, વધારે ઉત્તમ એના હેતુ હશે, વધારે ઉત્તમ એના ઈરાદાઓ હશે. યશાયાનું પુસ્તક 55મા અધ્યાયની અંદર પ્રભુનું વચન કહે છે કે મારા વિચારો અને તમારા વિચારોની અંદર બહુ મોટો ફરક છે, મારા માર્ગો અને તમારા માર્ગોમાં બહુ મોટો ફરક છે. પ્રભુ કહે છે કે તમારા કરતા મારા વિચારો ઊંચા છે. યર્મિયાનું પુસ્તક 29મા અધ્યાયની અંદર પ્રભુનું વચન એ પ્રમાણે કહે છે, આ ઇસ્રાયલ પ્રજા જે બંદીવાસની અંદર હતી અને બાબિલના બંદીવાસની અંદર, તેઓ કારાવાસની અંદર એ દુઃખ ભોગવતી હતી, એ વિપત્તિમાં હતી ને જીવનથી થાકી ગયા હતા, જીવન બોજારૂપ લાગતું હતું, અને એ સમયે એ જ્યારે થાકી ગઈ, કંટાળી ગઈ, એવા સમયે યર્મિયાની મારફતે ઈશ્વરનું વચન તેમની પાસે આવ્યું અને પ્રભુએ શું કહ્યું, તમારા વિશે હું જે ઈરાદા રાખું છું એ ભવિષ્યને લગતા, તમારી પ્રગતિને લગતા, તમારી સંપત્તિને લગતા, તમારી આબાદીને લગતા, તમારી આશાને લગતા, એ ઈરાદાઓ પ્રભુ એ ઇસ્રાયલ પ્રજા માટે રાખતા હતા. અને અહીંયા આપણે જે ઇસ્રાયલ પ્રજા અને સમગ્ર માનવ જાતના માટે ઈશ્વરના જે ઈરાદાઓ હતા, એ ઈરાદાઓનો આપણે અભ્યાસ કરવો જોઈએ. આ યહૂદી લોકો પ્રભુ ઈસુ ખ્રિસ્તની એવી અપેક્ષા રાખતા હતા કે પ્રભુ ઈસુ ખ્રિસ્ત પૃથ્વી પર એનું રાજ્ય સ્થાપે, અને એટલા માટે તે લોકો જયારે રાજાનો વિચાર કરતા હતા ત્યારે તેમને દાઉદ રાજા યાદ આવતા હતા, તેઓ રાજાનો વિચાર કરે ત્યારે તેમને સોલોમન રાજા એ યાદ આવતા હતા. એ લોકોની દ્રષ્ટિકોણથી, યહૂદી લોકોની દ્રષ્ટિકોણથી રાજા એટલે જે રાજા અમારા માટે યુદ્ધ લડે, જે રાજા અમારા માટે એ લડાઈઓ લડે, જે રાજા અમને હરેક પ્રકારના શત્રુઓમાંથી મુક્ત કરે, હરેક પ્રકારના દુશ્મનોમાંથી અમને મુક્ત કરે, એવો રાજા કે જે અમને જીત પમાડે, એવો રાજા કે જે રાજા અમારા માટે એ હરેક પ્રકારની નેતાગીરી પૂરી પાડે, રાજકીયના રાજા, રાજકીય ગુલામગીરીમાંથી મુક્ત કરે, આર્થિક ગુલામગીરીમાંથી મુક્ત કરે, ધાર્મિક ગુલામગીરીમાંથી મુક્ત કરે, હરેક પ્રકારની ગુલામગીરીમાંથી અમને મુક્ત કરે, અને વિશેષ કરીને રાજકીય ગુલામગીરીમાંથી, કારણ કે તેઓ રોમન સલ્તનત એમની પર રાજ કરતું હતું, અને માટે એ લોકો એવી ઈચ્છા રાખતા હતા કે પ્રભુ ઈસુ ખ્રિસ્ત એનું પરાક્રમ, એનું બળ, એનું સામર્થ્ય એ કામ લગાડે, એ ચમત્કાર કરે, રોમન લોકોને હાંકી કાઢે અને આપણા યહૂદી લોકોના માટે એ સુવર્ણકાળ આવે અને આપણે યહૂદી લોકો એનું રાજ્ય સ્થપાય. પ્રેરિતોના કૃત્ય 1 અધ્યાય અને 7મી કલમની અંદર જ્યારે પ્રભુ ઈસુ ખ્રિસ્તે વાત કરી ત્યારે આ લોકોએ પ્રશ્ન પૂછ્યો કે પ્રભુ શું તું ઇસ્રાયલનું રાજ્ય ફરીથી સ્થાપીશ? એટલા માટે આ લોકો જ્યારે દેવનું રાજ્ય વિચાર કરે ત્યારે એ લોકો હંમેશા દેવનું રાજ્ય એટલે ઇસ્રાયલનું રાજ્ય, યહૂદીઓનું રાજ્ય, એ લોકોનું જે અન્ડરસ્ટેન્ડિંગ ઓફ કિંગડમ ઓફ ગોડ ઇઝ અ વેરી પારોકિયલ અન્ડરસ્ટેન્ડિંગ, વેરી નેરો અન્ડરસ્ટેન્ડિંગ. દેવનું રાજ્યના સંદર્ભમાં એ બહુ જ અદભુત વિષય છે અને આપણે એના વિશે હું અભ્યાસ કરવા માંગતો હતો. પછી ત્રણ મહત્વની જે બાબતો તમારી આગળ, ઈશ્વરના ઈરાદાઓ, એના હેતુઓ, એની જે યોજનાઓ આપણે જે કલ્પના કરીએ છીએ ઈશ્વર વિશેની, એના કરતા મહાન છે, ઊંચી છે, મોટી છે. અને શું છે તે આપણે શીખવા માંગીએ છીએ. અને માટે ઈસુ ખ્રિસ્ત એ લોકો અપેક્ષા રાખતા હતા કે બળનો પ્રયોગ કરીને પૃથ્વી પર રાજા તરીકે પોતાને સ્થાપિત કરે. એટલું જ નહીં પણ એ લોકો પૃથ્વી પરનું જે મેં તમને જણાવ્યું તે પ્રમાણે રાજ્ય સ્થાપિત થાય અને રોમની જે જુલમ અને દમન છે એમાંથી તેઓને છુટકારો પ્રાપ્ત થાય અને આ પૃથ્વી પર ઈસરાયલનું રાજ્ય સ્થપાય તે માટે ઈચ્છા રાખતા હતા. અને તેઓ પૃથ્વી પરના છુટકારાની મુક્તિની એ અપેક્ષા રાખતા હતા. રોમના લોકોને હરાવવામાં આવે, એમની પર જીત મેળવવામાં આવે, જેથી કરીને રોમની જે ધન છે, દોલત છે, સંપત્તિ છે એ લૂંટીને ઇસ્રાયલ લોકો એ સુખ ચેન આરામથી એ જીવન જીવી શકે, અને એવી અપેક્ષા તેઓ રાખતા હતા. અને આ કોઈ નવી બાબત નથી. અત્યારે જો તમે ટીવી પર પ્રીચરોને સાંભળો તો મોટા ભાગે જે સુવાર્તા પ્રગટ કરવામાં આવે છે, હેલ્થ, વેલ્થ એન્ડ પ્રોસ્પરિટી. આજે સમગ્ર માનવ જાત એ આ પ્રકારની સુવાર્તા સાંભળવાનું તેમને પસંદ પડે છે. તંદુરસ્તી મળશે, સંપત્તિ મળશે, પ્રગતિ થશે, હેલ્થ, વેલ્થ એન્ડ પ્રોસ્પરિટીની સુવાર્તા. અને એવી જ અપેક્ષાઓ ઇસ્રાયલ લોકો રાખતા હતા. એ માનવીય સ્વભાવ છે કે આપણે ઈશ્વર પાસેથી હંમેશા ભૌતિક, શારીરિક, આર્થિક, માનસિક, બૌદ્ધિક એની અપેક્ષા રાખીએ છીએ. એ બાબતોના માટે આપણે ઈશ્વરની પાસે અપેક્ષા રાખીએ છીએ. પણ પ્રશ્ન એ છે કે ઈસુ કયા પ્રકારનો રાજા છે? ઈસુનું રાજ્યનો સ્વરૂપ કયું છે? ધ નેચર ઓફ ધ કિંગડમ ઓફ ગોડ અને ધ નેચર ઓફ ધ કિંગશીપ ઓફ જીસસ ક્રાઇસ્ટ એ બીજું કારણ બાબત છે. ત્રીજું ધ નેચર ઓફ ધ ડેલિવરન્સ, ધ રિડેમ્પશન, એ બહુ મહત્વની બાબત પ્રભુના વચનની અંદર આપણને અભ્યાસ કરતા જોવા મળે છે. સૌથી પ્રથમ ઈસુ, બાઇબલનો જો બરાબર અભ્યાસ કરે તો ઈસુ એ જે લોકો અપેક્ષા રાખતા હતા એવા રાજકીય એ રાજા નહોતા. ઈસુ એ આત્મિક રાજા હતા. હી વોઝ અ સ્પિરિચ્યુઅલ કિંગ. અને એટલા માટે બહુ જ મહત્વની બાબત છે કે ઈસુએ રોમન સમ્રાટ કે દાઉદના જેવા કે સોલોમનના જેવા રાજા થવાનું નકાર્યું. લોકોની અપેક્ષા હતી પ્રભુએ ઈસુએ ધારી હોત તો મોટા ટોળાનો ઉપયોગ કરીને રાજા તરીકે સ્થાપિત કરી દીધા હોત. આખું ટોળાની સાથે હતું, લોકો ઉત્સાહ અને ઉમંગથી, હર્ષથી, આનંદથી પ્રભુ ઈસુનો આવકાર કર્યો હતો. અને બહુ યોગ્ય સમય હતો કે જે સમયે પ્રભુ ઈસુ ખ્રિસ્ત પોતાને રાજા તરીકે જાહેર કરે અને ઈસરાયલનું રાજ્ય સ્થાપે. હવે પ્રશ્ન એ થાય છે કે ધારો કે ઈસુ ખ્રિસ્તે એ સમયે લોકોની અપેક્ષા અને આશાઓ મુજબ પોતાને રાજા તરીકે જાહેર કર્યા હોત તો માનું છું ત્યાં સુધી ઈસુ ખ્રિસ્ત આજે ઇતિહાસમાં જેમ નીરો બાદશાહ થઈ ગયા, જેમ સુલેમાન થઈ ગયા, જેમ દાઉદ થઈ ગયા, એમ એ એક રાજા તરીકે, એવા રાજા તરીકે લોકો કદાચ એમને યાદ કરતા હોત ઇતિહાસમાં વ્યક્તિ તરીકે. પરંતુ બાઇબલ આપણને જણાવે છે કે ઈસુનું રાજ્ય એ ઈસુ રોમન સમ્રાટ જેવા રાજા નહોતા. રોમન સમ્રાટ એ દબાણથી, દમનથી, જુલમથી એ રાજ કરતા હતા. એમના કાયદા કાનૂનો, એમના નિયમો એ દમનકારી હતા. એ લોકોને અંકુશ અને કાબુ કાયદાથી, સત્તાથી, બળથી, સામર્થ્યથી એ લોકો માણસોને અંકુશમાં રાખતા હતા. એ પ્રકારે રોમન રાજાઓ અને સમ્રાટો રાજ કરતા હતા. એ રોમન સમ્રાટના માટે આખી પ્રજાએ ડૂ, એમણે જે રોમન સમ્રાટ કહે તે પ્રમાણે કરવાનું, ઓડાઈ અથવા મરણ પામે. અને તલવારથી એ રાજ ચલાવતા હતા. તલવારથી તેમનો જીવવાનું, તલવારથી મળવું. પરંતુ ઈસુ જ્યારે યરુશલેમમાં પ્રવેશ કરે છે ત્યારે ઈસુ એ સાચી અને ખરી કિંગશીપ શું છે તે બતાવ્યું છે. શું લખ્યું છે? ઈસુ એ નમ્ર અને રાખ એ રાજા છે. ગધેડું, વછેરા ઉપર, ખોલકા ઉપર એ સવાર થઈને યરુશલેમમાં પ્રવેશ કરે છે. કોઈ તલવાર નથી, કોઈ રથો નથી, કોઈ ઘોડા નથી, કોઈ યુદ્ધ નથી, કોઈ યુદ્ધના સાધનો નથી, કોઈ તીર નથી, કોઈ ભાલા નથી, કોઈ શત્રુઓ નથી. અને ઈસુ ખ્રિસ્ત એ યરુશલેમની અંદર એક નમ્ર રાજા તરીકે એ પ્રવેશ કરે છે. બોલાવો, ઈસુ કેવી રીતે રાજા તરીકે લોકોની પર રાજ કરવા માંગે છે? ઈસુ એ સંબંધ દ્વારા રાજ કરવા માંગે છે. સંબંધ દ્વારા લોકો એ દેવની સાથે સંબંધ સ્થાપિત કરે અને સંબંધ દ્વારા ઈસુ લોકોની પર રાજ કરવા માંગે છે. રોમન સમ્રાટને અને પ્રજાને કોઈ પ્રકારનો સંબંધ નહોતો, સીધા સીધો સંબંધ નહોતો, પરંતુ ઈસુ ખ્રિસ્ત એવા પ્રકારના રાજા છે કે જેની સાથે કોઈ પણ સામાન્ય વ્યક્તિનો સીધો સંબંધ હોઈ શકે છે. અને ઈસુ નમ્રતાથી રાખ મને એ આપણી પાસે આવે છે, કોઈ પ્રકારનું દબાણ કરતા નથી, ફરજ પાડતા નથી, પણ એ આપણી પાસે એ સંબંધ સ્થાપવાના માટે આત્મિક રાજા તરીકે એ આપણી પાસે આવે છે. બીજી બાબત, પ્રભુના વચનની અંદર આપણે અભ્યાસ કરીશું તો આપણને જોવા મળે છે કે ઈસુનું રાજ્યનો પ્રકાર એ આત્મિક રાજ્ય હતું. વારંવાર પ્રભુ ઈસુ ખ્રિસ્તે સુવાર્તાની અંદર જણાવ્યું છે કે મારું જે રાજ્ય છે એ રાજ્ય આ જગતનું નથી, આ જગતનું નથી. એટલા માટે રોમન લોકો જે હતા એ લોકો, રોમન લોકો સામાન્ય રીતે એ પ્રજાની પાસે ડર, ભીક, ધાકધમકી અને ભયથી લોકો પર રાજ કરતા હતા. ઈસુ ખ્રિસ્ત એવા બધા માધ્યમો અને સાધનોનો ઉપયોગ કરતા નથી. ડર, ભીક, ધમકી કે એવી બાબતથી એ રાજ કરતા નથી. પણ મેં તમને જણાવ્યું તે પ્રમાણે ઈસુનું રાજ્ય એ આત્મિક રાજ્ય છે, અનોખું રાજ્ય છે અને સંબંધ દ્વારા લોકોની પર રાજ કરવા માંગે છે, દમનથી નહીં પણ લોકો રાજી ખુશીથી એને આધીન થાય. ફરજથી નહીં, દબાણથી નહીં, ડરથી નહીં, ભીકથી નહીં, પણ રાજી ખુશીથી લોકો ઈસુને આધીન થાય એવી ઈસુ ઈચ્છા રાખે છે. માટે તમે જો ધ્યાનથી વાંચો ત્યાં લખવામાં આવ્યું છે, પ્રભુ ઈસુ ખ્રિસ્તે બે શિષ્યોને કહ્યું કે તમે સામેના ગામમાં જાઓ, એ લોકો રાજી ખુશીથી સામેના ગામમાં ગયા. ઈસુએ કોઈ ધમકી આપી નથી, કોઈ દબાણ કર્યું નથી, કોઈ ફરજ પાડી નથી, સ્વૈચ્છિક રાજી ખુશીથી એ લોકો આધીન થવાની વાત છે. એટલા માટે ઈસુનું રાજ્ય એ આત્મિક રાજ્ય છે અને જેની અંદર આપણે રાજી ખુશીથી પ્રેમથી આપણે આધીન થઈ જશે. અને ત્રીજી ને છેલ્લી બાબત, જે છુટકારો પ્રભુ ઈસુ ખ્રિસ્તની વાત કરે છે, એ જે છુટકારાની વાત છે, તે છુટકારો એ હરેક પ્રકારના બંધનોમાંથી છુટકારાની એ વાત હતી. અને ત્યાં લખવામાં આવ્યું છે દાઉદના પુત્રને હોસાના, હે પ્રભુ અમને બચાવો. અને તેઓ ઈસુને ઉદ્દેશીને સાચા શબ્દો એમણે પોકાર્યા, સાચા શબ્દો સાચી વ્યક્તિને તેમણે કહ્યા, પણ તેઓ કેવા પ્રકારની પ્રાર્થના કરતા હતા? તેઓ એવા પ્રકારની પ્રાર્થના કરતા હતા કે અમને રાજકીય ગુલામગીરીમાંથી છોડાવ, અમને આર્થિક ગુલામગીરીમાંથી છોડાવ, અમને સાંસ્કૃતિક ગુલામગીરીમાંથી છોડાવ. પણ ઈસુનો છુટકારો એ જુદા પ્રકારનો છુટકારો હતો. ઈસુનો છુટકારો એ વિશેષ કરીને પ્રભુ ઈસુ એ માણસને એ આંતરિક રીતે હરેક પ્રકારના બંધનોમાંથી મુક્ત કરવાના માટે, આત્મિક છુટકારાના માટે તેઓ આવ્યા હતા. માણસ એ ઈશ્વરની સાથે સંબંધ સ્થપાય, માણસ એ ઈશ્વરની સાથે એને સુમેળ થાય, સમાધાન થાય અને દરેક પ્રકારના પાપ અને દુષ્ટતાના બંધનમાંથી છૂટે એ માટેનો છુટકારાની વાત એ પ્રભુ ઈસુ ખ્રિસ્તે કરી. અને એ લોકો ચૂકી ગયા. લોકો જે ચૂકી ગયા તે કે ઈસુ ખ્રિસ્ત એ કયા પ્રકારનો રાજા છે, ઈસુ ખ્રિસ્તનું રાજ્ય કયા પ્રકારનો છે, ઈસુ ખ્રિસ્ત કયા પ્રકારનો આત્મિક છુટકારો આપે છે, એ લોકો ભૂલી ગયા. અને પરિણામ શું થયું? જે લોકોએ બૂમો પાડી, હોસાના અમને બચાવ, અમને તાર, હાલ અમારો છૂટકો કર, એ જ લોકોએ બૂમ પણ પાડી વધારે જોરથી કે એને બધે જ તમે જણાવ. કેમ? વાલા ભાઈ બહેનો, તમને જણાવું કે આપણે ઘણી બધી વાર જ્યારે આપણી આશાઓ, આકાંક્ષાઓ, ઈચ્છાઓ મુજબ ઈશ્વર કામ ના કરે, આપણે વિનંતી કરે, પ્રાર્થના કરે, પોકાર કરે, આજીજી કરે, કાલાવાલા કરીએ, પ્રભુ અમને મુક્ત કર, અમને છોડાવ, પ્રભુ અમને આશીર્વાદ આપ, પ્રભુ અમને આર્થિક બંધનોમાંથી છોડાવ, પ્રભુ અમને સાંસ્કૃતિક અને હરેક પ્રકારના બંધનમાંથી છોડાવ, આપણે પ્રાર્થના કરે અને પ્રાર્થનાનો જવાબ ધારો કે તાત્કાલિક ના મળે, આપણી ઈચ્છાઓ મુજબ ના થાય, આપણી આકાંક્ષાઓ અને અપેક્ષાઓ મુજબ ના થાય, ત્યારે આપણે ઘણી બધી વાર હૃદયથી એ પ્રમાણે કહીએ છીએ કે એને બધે જ તમે જણાવો. જો ઈસુ મારા માટે કામનો નથી તો પછી એ ઈસુને મારા જીવનની અંદર કોઈ જરૂર નથી, એને બધે જ તમે જણાવો. એટલા માટે વાલાઓ, જે મહત્વની બાબત કહે છે કે ઈશ્વરના જે ઈરાદાઓ છે, ઈશ્વરની જે ઈચ્છા હશે, ઈશ્વરના જે હેતુ હશે એ વધારે મહાન છે. અને મહાન શું છે? કે ઈસુ એ આત્મિક રાજા છે, એનું રાજ્ય એ આત્મિક છે અને ઈસુ એ આત્મિક છુટકારો આપણને પૂરો પાડે છે. હું માનું ત્યાં સુધી આપણે એ બાબતો આ દિવસોમાં શીખવાની અને જણાવવા જાણવાની જરૂર છે. અને પરિણામે શું થયું કે જયારે લોકો એ પ્રભુ ઈસુ ખ્રિસ્ત એ જેરુસલેમના માટે એ રડે છે. અને મને બહુ એવું ચિત્ર લાગે છે કે ઈસુ ખ્રિસ્ત એને આંખમાં આંસુ અને રુદન કરે. આપણને એમ લાગે કે અત્યારે કોઈ રડે પુરુષ તો આપણે માને કે તો નબળાઈની નિશાની છે, પણ ના, ઈસુ ખ્રિસ્ત જયારે યરુસાલેમને અંદર આવે છે અને ત્યાં રડે છે ત્યારે લખ્યું છે કે તે શહેરને જોઈને રડ્યો. એનું બે કારણો આપ્યા છે, એક શાંતિને લગતા વાના એ શહેરે જાણ્યા નહીં, બીજું કૃપા દ્રષ્ટિનો સમય જાણ્યો નહીં. અને એ લોકોએ ઈસુને જુદી રીતે એ સમજ્યા. પ્રભુ આપણને એવી કૃપા આપે કે આપણે ઈસુ એ વાસ્તવમાં કોણ છે તે આપણે જાણીએ. ઈસુ એ આત્મિક રાજા છે, ઈસુ એ આત્મિક એનું રાજ્ય છે, અને ઈસુનો છુટકારો જે આપે છે તે આપણને બેઝિકલી આત્મિક છુટકારો, એની સાથે બધું જ જોડાયેલું છે બીજું બધું, પણ સૌથી પ્રથમ મહત્વનો એ આત્મિક છુટકારો છે. આપણે થોડીક ક્ષણો શાંત રહીએ અને પ્રાર્થના કરીએ. અને પ્રભુની રજૂમાં આપણે પોતાના જીવન વિશે તપાસ કરીએ કે આપણે કયા પ્રકારની આશાઓ, આકાંક્ષાઓ, ઈચ્છાઓ, અપેક્ષાઓ પ્રભુ ઈસુની પાસે રાખી. શું કેવળ આર્થિક, ભૌતિક, બૌદ્ધિક, સાંસારિક, દુનિયાવી, જગતની જ આશાઓ અને અપેક્ષાઓ રાખીએ છીએ કે આપણા હૃદયની અંદર આત્મિક બાબતોના માટે એ ઈચ્છા છે કે કેવી? શું આપણે એવું પ્રભુને પોકાર કરે છે, પ્રભુ મારી કુટિયોમાંથી છોડાવો, મારા બંધનોમાંથી છોડાવો, મારા પાપમાંથી, મારી દુષ્ટતામાંથી, મારી ભૂંડાઈમાંથી, હે પ્રભુ હોસાના બચાવ, તાર ઉદ્ધાર કર, છુટકારો કર, મને છોડાવો. આત્મિક રીતે જે પાપના બંધનો છે એમાંથી આપણે શું પોકાર કરીએ છીએ કે પ્રભુ તું મને છોડાવો? એ કેવળ આપણે હંમેશા દુનિયાવી જગતની સાંસારિક બાબતોના માટે જ પ્રાર્થના કરીએ છીએ. થોડીક ક્ષણ આપણે શાંત રહીએ, પ્રાર્થના કરીએ. પ્રભુ મેં તમારો બહુ જ આભાર માનીએ છીએ, તમારી સ્તુતિ કરીએ છીએ કે તમે યરુસાલેમમાં વિજયવંત પ્રવેશ કર્યો, નમ્ર ભ્રાંત રાજા તરીકે. અમારી પ્રાર્થના છે કે તમે પ્રભુ અમારા વ્યક્તિગત જીવનોમાં, અમારી કૌટુંબિક જીવનોમાં, અમારી મંડળીના જીવનમાં, અમારા શહેર, અમારું રાજ્ય અને અમારા દેશના શહેર સંદર્ભમાં પ્રભુ ફરી એકવાર તમે પ્રવેશ કરો. અને અમે પોકાર કરીએ છીએ પ્રભુ તમે અમને બચાવો, અમારો ઉદ્ધાર કરો, અમને તારો, અમારો છુટકારો કરો, અમને મુક્ત કરો, અમને પ્રભુ સ્વતંત્ર કરો હરેક પ્રકારના બંધનોમાંથી, વિશેષ કરીને પાપ અને દુષ્ટતાના અને ભૂંડાય અને ઈર્ષા અને અધિકાર અને ધિક્કાર અને તિરસ્કાર એવા બંધનોમાંથી તમે અમને મુક્ત કરો, જેથી કરીને પ્રભુ તમારા યરુસાલેમમાં પ્રવેશ કરવાનો સાચો હેતુ અને ઈરાદા અમે સમજી શકીએ. મંડળી અને મંડળીના ભાઈ બહેનોને તમારો આશીર્વાદ આપો. આ વચન પ્રભુ અમારા વ્યક્તિગત અને અમારા મંડળીના સંદર્ભના જીવનમાં આશીર્વાદ બનાવો એ જ અમારી પ્રાર્થના. પ્રભુ ઈસુની મારફતે માગીએ છીએ, માટે સાંભળો અને સ્વીકાર કરો. આમેન.